તારીખ 28/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 473 અને 474 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 201
વાગે છે કે તો સિંહ છો કે મને તો કઈ મારું મોઢું દેખાતું નથી કે તો બીજું પાણીમાં સંસારમાં જીવ પામરતાનો અનુભવ કરે છે. અરે રે, પૈસા નહીં હોય તો શું થશે, અનાજ નહીં હોય તો શું થશે, પાણી નહીં મળે તો શું થશે, હવા નહીં મળે તો શું થશે, પ્રકાશ નહીં મળે તો શું થશે, મને મારે મારી પાસે આજુબાજુ મારા કુટુંબીઓ નહીં હોય તો મારું શું થશે, એ બધી પામરતા ખલાસ થઈ જાય છે. હું એક જગતનો શાશ્વત તત્વ, નિરાલંબ નિરપેક્ષ, કોઈના આલંબન વિના ને કોઈની અપેક્ષા વિના મારા અનંતા સામર્થથી જીવતો પદાર્થ છું. કોઈના આધારની મને જરૂર નથી. બસ પછી વાંધો નથી. આધારથી પોતાના અવલોકનમાં જયારે એ વાત આવે છે કે હું સતત ટકી રહ્યો છું, સતત મારું અસ્તિત્વ છે અને મને કોઈ મારામાં વિકૃતિ ઉજાવી શકતું નથી, રાગ અપેક્ષા એ પર્યાયમાં થતો હોવા છતાં એ મારામાં વિકૃતિ મને રાગી નથી કરી શકતો, મતિ નથી ઉજાવી શકતો. હું તો એ કાળે પણ, રાગના જાણવા કાળે પણ હું તો નિર્વિકાર જ રહું છું. પણ જોવામાં તન્મય નથી થતો, જોવામાં તન્મય નથી થતો, નથી તપાસતો ત્યાં સુધી તન્મય છે. જયારે તપાસે છે ત્યારે તો એને શંકા પડી છે. તપાસે ત્યારે જે તન્મયપણું છે એ તન્મયપણું રહી શકે નહીં. આટલો ફેર તો તપાસવાના કાળમાં ઉભો થાય. શું કે તપાસે ત્યારે જે તન્મયતા એમનેમ જે અનાદિથી ચાલી આવતી હતી એ રહી શકે નહીં. શું એટલે એને જિજ્ઞાસા કાળ દીધો છે. અને જિજ્ઞાસા કાળ છે એ સ્વરૂપને સમજવા માટે ઉત્તમમાં ઉત્તમ કાળ છે. એટલા માટે સત્શાસ્ત્રોની અંદર આચાર્યો પોતે પ્રશ્ન ઉઠાવે છે, એ જિજ્ઞાસાને સૂચિત કરે છે કે આ સ્થળે આ જિજ્ઞાસા અપેક્ષિત છે એનો અમે ઉત્તર આપીએ છીએ. છઠ્ઠી ગાથાના પ્રારંભમાં એ વાત લીધી છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેને જાણવો જરૂરી છે, એમ કહીને પછી પ્રશ્નના ઉત્તર રૂપે ગાથા લીધી છે. વગર જિજ્ઞાસાનું સ્વરૂપ નથી બતાવતા એમ કહીએ છીએ, એમ કે છે જિજ્ઞાસા વાળાને બતાવીએ છીએ. એ જ ઉત્તમ કાળ છે. જિજ્ઞાસા લઈને આવ્યો હોય એ સીધો પકડે અને બીજાને ઉપરથી જાય, વગર જિજ્ઞાસા એ ઉપરથી જાય. એક તો આપણે ઘણી વાર ચર્ચામાં એ વાત છે કે સાંભળી સાંભળીને જિજ્ઞાસાનું ખૂન કરી નાખે એવું સાંભળવું કદી થવું જોઈએ નહીં. નહીં, 11મી ગાથા ગુરુદેવ 19મી વાર માંથી આપણને ખબર છે કે ભૂતાર્થને આશ્રિત સમયે દર્શન થાય છે. આ તો આ ચોખ્ખી છે, આપણને પણ સમજાણી છે. એટલે હવે ગુરુદેવ જે કહે છે એની જાણવાની કઈ જિજ્ઞાસા રહી નહીં. જિજ્ઞાસાનું ખૂન થઈ ગયું ત્યાં, અને ત્યાં ઉપદેશ ગ્રહણ થવાની પરિસ્થિતિ સમાપ્ત થઈ ગઈ. એ જીવને પછી કાંઈ એ ઉપદેશ સાથે સંબંધ રહીએ નહીં, ઉપદેશો સંબંધ છૂટી જાય ને નિમિત્ત નિમિત્ત એક સંબંધ ન બને. પહેલા સમ્યક દર્શનમાં તો ઓળખાણ થાય છે, પણ ઓળખાણ ક્યારે થાય છે કે ઓળખવાની જિજ્ઞાસામાં ઊભો હોય ત્યારે થાય છે. જિજ્ઞાસા સૌથી પહેલા જિજ્ઞાસા, ગુણ જિજ્ઞાસા એ આત્મ જિજ્ઞાસા છે, એને ગુણ જિજ્ઞાસા કહે છે. એ આત્માની જિજ્ઞાસા છે અને એ આત્માને મને આત્મગુણો કેમ પ્રગટ થાય એને ગુણ જિજ્ઞાસા કહે છે. જ્યાં જેને પ્રગટ થયા છે એને પછી સમજવા જાય. દર્દી તો ડાક્ટર પાસે ન જાય તો કોની પાસે જાય? દર્દી તો પુસ્તક પાસે જાય. દર્દી કોની પાસે જાય? ડાક્ટર પાસે જાય કે ચોપડી વાંચવા બે દર્દી? હા, ડાક્ટર પાસે જ જવું પડે. મૂરખ હોય વાત ચોપડી વાંચવા બે, વાંચતા વાંચતા મરી જઈશ આમ તો આમ તો. પેલા તને ડાક્ટર પાસે દોડીને જા, તારું કામ નથી ચોપડી વાંચવી, તારું કામ નથી. એ તો ડાક્ટર એ ચોપડી ભણીને ડાક્ટર થયા એની પાસે જવાનું કામ છે તારો. પહેલે તો અસલી એટલે નિરપેક્ષ વાત નક્કી કરલો, ફિર અપેક્ષિત વાતો કા ખત્યાન કરલો. શું પહેલા તો કોઈ પણ વાતને નિરપેક્ષપણે જાણવી જોઈએ, સમજવી જોઈએ, પછી અપેક્ષાનું જ્ઞાન થાય તે સાચું, નહીતર અપેક્ષાનું જ્ઞાન એકાંત થઈ જાય છે, સાચું જ્ઞાન નથી, અપેક્ષિત જ્ઞાન નથી થતું. શું દ્રષ્ટાંત આપે છે કે એક ઓર પરદ્રવ કા ચિંતન રાગ કા કારણ બતાવે. શાસ્ત્રમાં એક બાજુ પરદ્રવ્યનું ચિંતન રાગનું કારણ છે એમ બતાવે, દૂસરી ઓર કેવલી કે દ્રવ ગુણ પર્યાય કા ચિંતન મોક્ષય કા કારણ બતાવે. સો પરદ્રવ કા ચિંતન તો રાગ કા કારણ હૈ, એ તો સિદ્ધાંત હૈ, આ અસલી વાત છે. શું કહે છે? પરદ્રવ્યનું ચિંતન કરે તો રાગની ઉત્પત્તિ થાય એ નિશ્ચય વાત છે, ખરેખર વાત છે, એ અસલ વાત છે, મૂળ વાત છે. ઓર મોક્ષય કા કારણ તો નિમિત્ત કી અપેક્ષા છે બતાવે. પોતે પુરુષાર્થી મોહનો ક્ષય કર્યો ત્યારે નિમિત્ત કોણ હતું એ બતાવ્યું અહીંયા, તો પછી નિમિત્તનું જ્ઞાન બરાબર થશે, નહીં તો નિમિત્તનું જ્ઞાન બરાબર નહીં થાય. વ્યવહારને નિશ્ચય માની લેશે. એસે સભી જગહ નિરપેક્ષ બાત નિશ્ચિત કર ફિર અપેક્ષિત બાત કો સમજ લેના હૈ. આ એક સમજણની પદ્ધતિની નીતિ શું હોવી જોઈએ સમજણ કરનારની, એના ઉપર પ્રકાશ પાડ્યો છે અહીંયા. શું કે નીતિ એની એ છે કે પહેલાં નિરપેક્ષ વાતને સમજવી, પછી અપેક્ષિત વાત સમજવી. શું? જેમ કે એક આત્મા છે, તો આત્મા કોણ છે? કે ભિન્ન આત્મા છે, કોઈને કોઈની સાથે કાંઈ સંબંધ નથી. પછી વ્યવહાર સંબંધ સમજવો. અત્યારે આપણે સાથે છીએ તો આપણો શું સંબંધ છે? મુમુક્ષુ મુમુક્ષુ પણ આનો સંબંધ. ઘરે જાઓ ત્યારે જેની સાથે જે વ્યવહાર સંબંધ હોય તે શું? કોઈ આ માતા છે, આ માતા મારે પિતા છે, આ ભાઈ છે, આ બેન છે, ફલાણા છે, ફલાણા છે, તો એ બધો અપેક્ષિત એટલે મર્યાદિત વાત છે. ખરેખર આત્મા કોઈનો કાંઈ નથી એ વાત નિરપેક્ષ પહેલાં સમજવી જોઈએ, નહીતર એ એકાંતનું ફળ દુઃખ આવ્યા વિના રહે નહીં. મૂળ વાતને અસલી વાતને સમજ્યા વગર અપેક્ષિત વાતને જ સર્વથા માની લે તો એનું દુઃખ આવ્યા ઉત્પન્ન થયા વગર રહે નહીં. નિરપેક્ષ સમજવું જોઈએ, પર્યાય નિરપેક્ષ સમજવી જોઈએ, ગુણ નિરપેક્ષ સમજવા જોઈએ, દ્રવ નિરપેક્ષ સમજવું જોઈએ. એટલે લીધું છે આમાં ચિદવિલાસમાં, ચિદવિલાસમાં એ વાત સ્પષ્ટ કરી છે. દ્રવગુણ પર્યાય નો વિલાસ નેવું ઉપાનું. હમ એક સમયના કારણકારીના ત્રણ ભેદમાં લીધા છે, દ્રવ્યના કારણકાર, ગુણના કારણકાર અને પર્યાયના કારણકાર, એમાં નિરપેક્ષ લીધા છે. કે દ્રવ્ય પોતે જ પોતાના સ્વભાવથી પોતાનું કારણ છે અને પોતે જ કાર્યરૂપ છે. પછી ગુણ પર્યાય દ્રવ્યનું કારણ છે, પછી પૂર્વ પરિણામયુક્ત દ્રવ્ય કારણ છે, ઉત્તર પરિણામયુક્ત દ્રવ્ય કાર્ય છે, પછી સદ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે, પછી દ્રવ્ય યોગા દ્રવ્યત્વ ગુણ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે. બધી અપેક્ષા પછી લાગુ પડે છે. એમ દ્રવ્ય પર્યાય તે ગુણનું કારણ છે અને ગુણ કાર્ય છે એ પણ પછી. એવી રીતે પર્યાયના કારણ લીધા છે. તમારે લીધું છે ને પર્યાયનું કારણ પર્યાય જ છે, એ બોલ ટાઈપમાં છપાયું છે. પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે અને પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. આ બિન પ્રદેશ અહીંયા લીધા છે 95માં પાને બરાબર છે. પ્રદેશની જે વાત આવે, બિન પ્રદેશની વાત આવી ત્યારે બરાબર છે, એમની સાથે બિન પ્રદેશની ચર્ચા થયેલી છે સુગાનીજીને. પર્યાયના પ્રદેશ ભિન્ન છે ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. પછી એમણે લખીને મોકલ્યું હતું દ્રવ્ય દ્રશ્ય પ્રકાશમાં છાપવા, સર્ક્યુલર લેટર કાઢ્યો, બીજાની પાસે જે ચર્ચા હોય જે પત્રો હોય મોકલવા. એમણે એ ભિન્ન પ્રદેશની ચર્ચાનો પોઈન્ટ લખીને મોકલ્યો હતો, અમે ન લીધો એ વખતે. અમે ચર્ચા કરી એ વખતે તમારા મુદ્દા ઉપર, અમારા બેન જણાની ચર્ચા ચાલી હતી લાલુબેન મારે. હા, વાત તો બરાબર છે પણ લેશું ને ઉડાડી દેશે હો સોગાનીજીને, કે બધા ભેગા થઈને ઉડાડી દીધી છે, કે આપણે ઉડાડવા નથી, કે એ પછી વાત, કે અત્યારે રાખો, કે સન્માન કર્યું હતું. બહુ વિરોધ થશે, ભિન્ન પ્રદેશનો વિરોધ બહુ થશે એમ, કે વિદ્વાનો હતી. હા, એટલે સંકલનમાં ન લીધું અમે, નથી આવ્યું કારણ એ છે. અમારે ચર્ચા કરીને પછી એનો વિશેષ ટકા મેટર નથી લેવાનો. જેટલું મેટર આવ્યું હતું ચર્ચાનું 15-20% જેટલું બાદ રાખો, જુદા જુદા કારણો છે. કોઈમાં રિપીટેશન હતો, કોઈમાં કોઈ બહુ તીખી વાત હોય તો નથી લીધી. જેમ આ પ્રદેશની વાત તીખી પડે છે એમ એક બીજી વાત હતી. પૂછવું છે કોઈ એમને કે તમે દુકાન ધંધો વેપાર કરીને પછી ઘરે આવો ત્યારે શું કરો છો? આખો દિવસ વેપાર કરીને આવો, ઘરે આવીને તો શાસ્ત્ર વાંચતા હશો ને? કે એટલો બધો કંટાળી જાઉં છું બજારમાં, કે બહુ કંટાળો આવે છે, કે ફિર ઘર ઘર પે આકર કે શાસ્ત્ર કી સગડી કોણ જલાવે? કે મેં તો મારા કમરા બંધ કર બેઠ જતા હું, કે શાસ્ત્ર ની સગડી દાજુ તાપ લાગે મેં તો હલગે માણસ તો અગ્નિ થી તો શાસ્ત્રને સગડી કીધી ત્યાં. આપણે ત્યાં તો શાસ્ત્રનો તો બહુ મહિમા છે, શાસ્ત્રો અધ્યયન તો મુખ્ય આપણી બાહ્ય ક્રિયા છે, બીજી બધી ક્રિયા ગૌણ છે, પણ શાસ્ત્ર અધ્યયન તો આપણી મુખ્ય ક્રિયા છે. આ તો રાડ પાડશે બધા, બધી કોક કોક વાત છોડી દીધી. લીધું છે ને एक बात श्री सुगंध जी के साथ चल रहे तत्व चर्चा में एक मुमुक्षु ने यह प्रश्न किया कि पर्याय का क्षेत्र भिन्न है या अभिन्न है। इसका उत्तर उन्होंने दिया कि दृष्टि का विषयभूत पदार्थ पर्याय से पर्याय से क्षेत्र से भी भिन्न है। ऐसे उत्तर में उपादेय भूत परम्पारिणी भाव की उपाधि का की ठोस ध्वनि सन्निहित है। बराबर वही वही जब दूसरे मुमुक्षु ने प्रश्न किया कि अशुद्ध पर्याय का उत्पाद कहाँ से हुआ और वह पर्याय व्यय होकर कहाँ गई, इसका उत्तर उन्होंने यथार्थ पदार्थ दर्शन से परिणमित यथार्थ पदार्थ दर्शन से परिणमित सम्यक ज्ञान की भूमिका में देखते हुए यूं दिया जो इसका अंतर मिलने करने के उत्तर दीदो थे कि पदार्थ की तीनों काल के पर्याय पानी की तरंग अपने आप में से उद्भव होती है और अपने आप में विलयन होती है। डॉक्टर चंदू भाई नो प्रश्न है। छेल्ली वक्त आया राजकोट थी बता साथ आया था प्रश्न चंदू भाई एक बार करे लो प्रश्न चर्चा तो यही रीते शुरू करी थी। पहले हमने बांधवा मेहनत करी तो विद्वान मानस है ने देखिए भाई जी द्रव तो शुद्ध है ने तो कह नहीं द्रव शुद्ध नहीं है के सो तो फिर का हम आता बहु जी गुरुदेव पे हम भी का द्रव शुद्ध है द्रव शुद्ध है द्रव शुद्ध चिंता में ना पड़ो तो द्रव शुद्ध नहीं है तो कह नहीं है के तो फिर कैसा है के तो कह जैसा है वैसा है के तो बदती ते भी जती तो जैसा है वैसा है के तो मानव में तो बंधना नहीं का कोई बात नहीं। मैं फोन प्रश्न दूसरा है तो बोलिए क्या प्रश्न है तो कि ये राग है वो कहाँ से आता है, क्या द्रव्य में कोई राग का कारण है, क्या कोई ऐसी शक्ति है, कोई ऐसा गुण है, कोई स्वभाव है, राग आया कहाँ से, बाहर में से तो आता नहीं हाँ। और राग यही होकर के कहाँ चला गया, क्या सर्वथा अभाव होता है कोई तत्व का, सर्वथा अभाव एने शू कहे शास्त्र में खास शब्द बोलाय से हाँ एवं अभाव थाय से बीजा अभाव कहते हैं प्रश्न शब्द हमने वापरत मैं याद से हूँ भूली गयो शब्द वपराय से समझा तो कह नहीं द्रव्य में से उत्पन्न थे और पद हूँ द्रव्य में तो विलीन थो તો કઈ કેવી રીતે તો કે એવી પર્યાયની યોગ્યતા છે એવી એવી યોગ્યતા હતી દ્રવ્યમાં જે આપણે પહેલા આવી ગયો 472માં આપણે 471માં એ ઉત્તર એમણે આપ્યો હતો દ્રવ્યમાં યોગ્યતા પડી છે એના સ્વકાળે બહાર આવે છે અને વિલીન થઈને એમાં જાય છે અને એને જે જ્યાં સુધી પ્રગટ નથી થઈ યોગ્યતા ત્યાં સુધી એને કારણ યોગ્યતા કહેવાય છે અને વિલીન થઈને એમાં ચાલી ગઈ યોગ્યતા એને કાર્ય યોગ્યતા કહેવાય છે એમ ધવળમાં તો બહુ સ્પષ્ટ છે વિષય જેમ કે અત્યારે આપણે સિદ્ધાલયમાં બિરાજતા એવા મહાવીર સ્વામીના આત્મા માટે એમ કહી શકીએ કે એ છેલ્લા ભાવમાં ત્રિશિલા રાણીના પુત્ર હતા બરાબર તો ભગવાનને કોઈના પુત્ર તરીકે કહેવું અત્યારે સિદ્ધાલયમાં હોવા છતાં એમના પુત્ર તરીકે ગણવા એ ભૂત નિગમનેથી ગણી શકાય છે તો ભૂત નિગમનેથી ગણી શકાય છે એવું કહેવાનું એમને કારણ તો હજી ઊભું છે કે નહીં એમ કહેવાનું કારણ હજી ઊભું છે કે નહીં તો કે હા ઊભું છે યોગ્યતા હતી ત્યારે જન્મ હતા ને એમને ત્રિશલા રાણીના પુત્ર તરીકે પ્રસિદ્ધ થયા તો યોગ્યતા હતી કે નહીં ક્યાં ગઈ તો કે દ્રવ્યમાં વિલીન થઈ ગઈ વિલીન થઈ ગઈ એ અત્યારે જ્ઞાનમાં જ લઈને એને કહી શકાય છે એમ કે એ કાર્ય યોગ્યતા છે આ જીવ આવો રાગી હતો એ યોગ્યતા અત્યારે રાગ નહીં હોવા છતાં વિતરાગ થવા છતાં ક્યારે કહી શકાય છે કે યોગ્યતા કાર્યરૂપ યોગ્યતા એમાં છે શું એ વિલીન થઈ ગયેલી એનામાં છે ત્યારે એના ઉપર ઉપચાર લાગે છે કેમ એ કરું બીજાને ન લાગે ને એને લાગે, એક અપરાધ કર્યો હોય એ કલંક એને કેમ લાગે, અપરાધ માફી માગી લીધા પછી અને અપરાધ બંધ થઈ ગયા પછી કે એને કર્યો તો એ યોગ્યતા એની હતી કે નહીં, બસ સીધી વાત છે કે હતી. તો અત્યારે એ આત્મા એનું એ આત્મા છે એમ નક્કી થાય છે, બીજો આત્મા નથી કઈ. બહુ ઉત્તર બહુ સરસ આપતા હતા એ રીતે શું ચર્ચામાં. એ તો કાળ એવો હતો કે ત્રિકાળી સ્વભાવ પર્યાય થી ભિન્ન છે એ વખતે કોઈ સમજતા નહીં. છેલ્લે દિવસે ચાલ્યા ગયા પછી બધા અમે ચર્ચામાં બેઠા, રાજકોટ વાળા બધા રોકાઈ ગયા હતા, શું આખું ગ્રુપ આવ્યું હતું, નવરંગભાઈ, ચંદુભાઈ, લાલુભાઈ ને બધા આવ્યા હતા. એ સાંજે 7 વાગે એને ફાસ્ટમાં ગયા, પછી રાત્રે અમે બધા ચર્ચામાં બેઠા, ત્યાં જ તે જ્યાં ઉતર્યા ત્યાં ગયા ને ત્યાં તે રતિભાઈ ને બધા આવ્યા હતા, રતિભાઈ પ્રભુભાઈ બધા હતા તે દિવસે. એક સમય પર્યાય થી આત્મા ભિન્ન છે. ચંદુભાઈ કે આવી વાત તો આપણે કઈ સાંભળી નહોતી, આ બધી નવી નવી વાતો લાગે છે, ગુરુદેવ તો કઈ આવી વાત કરતા નથી, સમયસારમાં કઈ આવી વાત આવતી નથી. સમયસારમાં તો આવે છે, મેં કીધું ખુલાસો તે દિવસે હું ખુલાસો કરતો હતી બધા. સમયસારમાં તો આવે છે, 49મી ગાથા લ્યો, 50-55મી લ્યો, એમાં એ વાત છે, પર્યાયથી ભિન્ન ધર્મની જ વાત છે. ફૂટગોલના પરિણામ છે એમ શું કરવા કે છે આ બધા 29 ગુણના ઉકડામાં બધાને ફૂટગોલના પરિણામ શું કરવા કીધા છે? 14 ગુણસ્થાનને ફૂટગોલના પરિણામ શું કરવા કે છે? 14 ગુણસ્થાનમાં કઈ પર્યાય બાકી રહી બતાવો. પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનમાં કઈ પર્યાય બાકી રહી ગઈ? હવે તો કયો જીવના પરિણામ નથી ને, અજીવ અધિકારમાં એને અજીવ તરીકે શું કરવા લીધા? ભિન્ન છે મારે. ત્યારે બધાને થોડી થોડી લાઈટ થતી હતી. ચંદુભાઈ પૂછવું છે, લાલુભાઈ આ ખુલાસો કરે છે બરાબર લાગે છે તમને? પછી પૂછે, હું ખુલાસો કરું ત્યારે લાલુભાઈ કે બરાબર કે સસુભાઈ કે છે બરાબર છે, એ બધી ચર્ચા ચાલતી હતી. એમને પૂછે કે ત્યાં વાંચન કરતા હતા બધા, એમને આદર્શથી સાંભળતા હતા, એ જમાનામાં બહુ આદર્શથી સાંભળતા હતા. ખુલાસો આ રીતે કરે બરાબર લાગે છે તમને? બરાબર છે, એમ જ છે. પરિસ્થિતિ આ બધી અત્યારે ગુરુદેવે ખૂબ ઘૂંટાયું, ખૂબ પ્રસિદ્ધ કર્યું એટલે બધાને સુગમ થયું, સરળ થયું. એ જમાનામાં તો ખ્યાલ નહીં થતા, આ નવો જ વિષય લાગતો હતો બધાને. એ તો એક સાહસ જ કર્યું હતું અમે તો, આખા સમાજની સામે આવી વસ્તુ મોકલી, વાપતો થશે એમ લાગતો હતો, થશે થોડો ઘણો, બોલે થા તો કાંઈ વાંધો નહીં, વસ્તુ તો એક વખત મૂકવા જેવી છે એમ પછી નિર્ણય કરીને મૂકી. અને ગુરુદેવને આજ્ઞા મળી ગઈ હતી, બે વાત થઈ ગઈ હતી. હા, બહુ જ ખુલ્લું મૂકી દીધું. તો રાજકોટમાં બોલ્યા હતા ને કે પહેલાં અમે આ બધી વાતો વીંટાળીને મૂકતા હતા, આગળ પાછળ બીજી વાતની અંદર વીંટાળીને મૂકી દેતા હતા તત્વ. હવે આ સોગાણીએ કીધા પછી બધું ખુલ્લું મૂકી દીધું છે, કે નામ લઈને જ મેં રાજકોટની ચર્ચામાં સોગાણીનું પુસ્તક બહાર પડ્યા પછી બધું ખુલ્લું મૂકી દીધું, હવે ખુલ્લામાં ખુલ્લી વાત કરીએ છીએ. ઘણું સ્પષ્ટીકરણ એમાં, કારણ કે ઉહાપો થઈ ગયો ને, એકવાર ઉહાપોની સામે થયો એટલે પછી તો ગુરુદેવ તો પૂરું સ્પષ્ટીકરણ આપે તો જ બધાને બેસે, અને એ આસ્તે આસ્તે બેસે, એક એક દિવસ તો કંઈ બેસી જાય નહીં. 5 વર્ષે પુસ્તક ખુલ્લું મૂક્યું, 23મી સાલમાં પ્રકાશન કર્યું, 28મી સાલમાં મને પૂછ્યું એકવાર બપોરે, બપોરે વ્યાખ્યાન પહેલાં હું થોડોક વહેલો હતો, 2 વાગ્યા હતા, ગુરુદેવની રૂમમાં ગયો, ગુરુદેવ આ રૂમમાં આવી ગયા હતા વાંચન પૂરું કરીને, સ્વાધ્યાય પૂરો કરીને બીજી રૂમમાં આવી ગયા, ત્યાં બારી પાસે બેસતા ઘણી વાર બપોરે 10-15 મિનિટ, પૈસા પાણી કરી હાથ મોઢું ધોઈ અને બેઠા હોય 5-10 મિનિટ, બરાબર ત્યાં બેઠા હતા. હું કોઈ કહું વંદન કર્યા હતા, તરત પૂછ્યું સોગાણીના બીજા તત્વચર્ચાના પુસ્તકોનું શું થયું, કેટલા છપાયા હતા? 2100 છપાયા હતા, એમાં 500 આપણે આપી દીધા, હજી 1600 પીડ્યા છે. ક્યાં પીડ્યા છે? ભાવનગર પીડ્યા છે, હીરાલાલ. હવે તો પાના કીધું પીળા પડી જશે, 5 વર્ષ થઈ ગયા છે, શાસ્ત્ર છે કે આપો હવે આપણે 5 વર્ષે બધાને વાત કઈ બેસવા માંડ્યા. વિરોધ બંધ થયો, વિરોધ ઘણો થયો. સમાજ નો વિરોધ થાય એટલે વાત સાચી છે એમ નથી. સમાજ નો વિરોધ થાય માટે વિરોધ કરનારા સાચા છે એવું નથી. વાત સાચી છે, એ સાચી છે, ને નથી સાચી તે નથી સાચી એમ છે. સંખ્યા સંબંધ નથી, સત્ય સંખ્યા સાથે સંબંધ નથી. એ તો બચા આપે તો એને એના લાભ માટે આપે, ને ન આપે તો પણ એના લાભ માટે. એ તો કરુણા છે ને, જ્ઞાનીની ગુરુની તો કરુણા છે. એ તો માઉન્ટ કે તો સામાના હિત માટે ને બોલે તો પણ સામાના હિત માટે એક જ વાત છે એમની પાસે, તો બીજી વાત છે ને. સુગાનીજી ના પત્ની છે, એમને એવી સૂચના આપી હતી. એમને શું કીધું કે એમને તો એમના તરફથી પ્રકાશન હતું, એટલે એમ કે એમના કુટુંબ પરિવાર સગા સ્નેહમાં આપવા માટે એમણે 25 પુસ્તકની માગણી કરી. મને પહેલાં તો મને કીધું, કેમ કે કબજો તો અમારી પાસે હતો, ગુરુદેવ તો કાંઈ રાખે નહીં કબજો. મને 25 પુસ્તક ભાઈ આપો ના હો, ગુરુદેવને પૂછાવો કે હવે ન અપાય. એકવાર એમની આજ્ઞા થઈને એમણે પ્રતિબંધ મૂકી દીધો કે હું મારા હાથે આપીશ. એ 4-5 જણા મારી પાસેથી લઈ ગયા હતા, એ મેં પાછા મગાવી લીધા. એમાં એક આ પ્રવીણભાઈ આપના લઈ ગયા હતા, તો પ્રવીણભાઈ નકલ કરી લીધી. એમના સસરા આવ્યું તો પ્રેમચંદભાઈ ઘરે આવેલા, એમણે નકલ એ ઘાટકો પર ભેગી નકલ, ત્યાંથી નકલો થવા માંડી. એક આ કાંતિભાઈ એરલાઇન વાળાને આપી દીધી, એ પાછી લઈ લીધી. એક ઓટો એજન્સી વાળા ભાઈ સૌથી દરબાર હતા, રમણીકભાઈ છેલ્લે મારા પરિચયમાં હતા. શું હા, કિમચંદભાઈના ભાઈ, એમણે ટાઇટલ એમને મુંબઈ છપાવી દીધું છે આર્ટમાં. તે દિવસે આર્ટ પેપર ઉપર એમણે ત્યાં પ્રિન્ટિંગ કરાવી દીધું હતું. એમના તરફથી આ ખર્ચો હું ભોગવીશ કે એમને બહુ ગમતું હતું આ પુસ્તક. એટલે એક એમણે નકલ રાખી હતી, એમણે પાછી ન મોકલી, કાગળ લખવા તો એ 4-5 નકલ બહાર ગઈ હતી, બધી મગાવી લીધી મેં. ગુરુની આજ્ઞા વગર કોઈ નહીં તો કે શું કરવું. મેં કીધું હાલો ગુરુદેવ પાસે આપણે જઈએ, હું તમારી સાથે આવું. ગુરુદેવને વિનંતી કરી, આજ મારા કુટુંબ માટે 25 નકલ જોઈએ છે, આપ આજ્ઞા આપો તો આપે મને. ગુરુ તો ગરમ થઈ ગયા, ગુરુ તો ખીજાઈ ગયા. તમને ક્યાં ભાન હતી કે ઘરમાં કોણ છે કે પહેલા તો ખૂબ ગરમ થઈ ગયા એના ઉપર. એ તો સાંભળી લીધું, આજે આજે આપ કયો છો બરાબર છે, કાંઈ અમને ભાન નહોતું બરાબર છે, બરાબર બહુ નમ્રતાથી. શું ગુરુ તો એકદમ તપી ગયા હતા ને, જલ્દી નહીં એક જ નકલ મળશે કે બીજી નહીં મળે કે એક જ મળશે કે એક આપો કે પછી શું કે એક આપો. જો તિજોરીમાં મૂકવાની છે, છોકરાને નહીં દેવાની, છોકરાને વહુને નહીં દેવાની. શું વેવાય વેવલા આવે કોઈને નહીં દેવાની, કબાટમાં રાખવાની, તમારે વાંચવું હોય તો વાંચજો કે નહીં તો મંદિર જે તરત મળી જશે કે. આટલા સમજો કીધા હતા, એક નકર આપી જોઈ જોઈને આપતા. એમ જ કર્યું હતું, એમ જ કર્યું હતું ને. એમાં બધી ક્રાંતિકારી ગાથા છે ને, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર. તો કે જો સદગુરુ છે, સદગુરુ કેવડાવે છે અને જીનેન્દ્રને ઉડાડે છે. એમ લે ઊંધું લેવા વાળા તો એમને વિરુદ્ધમાં તો પ્રચાર ચાલતો જ હતો. ઋષભદેવના ભગવાનના વખતમાં વિરુદ્ધ પ્રચાર ચાલતો હતો, ગુરુદેવના વખતમાં વિરુદ્ધ પ્રચાર ચાલતો હતો, શ્રીમદજીના વખતમાં વિરુદ્ધ પ્રચાર તો ચાલવાનો જ છે ગમે એનો. આ કાળમાં વિરુદ્ધ પ્રચાર ન ચાલે તો પંચમારો નહીં. આ શું સરપંચમાં તો એ જ ચાલે, તો હવળાને બધું હવળું જ પડે ને, અવળાને બધું એ તો નિમિત્ત માત્ર છે, હવળા ને હવળું પડે, હવળા ને હવળું પડે. ખરી વાત છે. મૃત્યુ કોબાને વાલી એ વાત નિશ્ચિત છે, ક્યારે આવશે એ ખબર નથી, પણ આવવાનું છે એ વાત નક્કી છે. ઇસલિયે હર ક્ષણ તૈયાર રહેના હૈ, બસ ગમે ત્યારે પણ નાની સાવધાન છે. એ છૂટવાનો કાળ ગમે ત્યારે આવે, એ પોતે તૈયાર છે, સાવધાન છે. એ બાબતમાં એમને કાંઈ તકલીફ નથી. વિશેષ પુરુષાર્થ શા માટે એમની તૈયારી પહેલેથી છે અભિપ્રાયમાં, ગમે ત્યારે આવો, કોઈ વાંધો નહીં. એમ કોઈ એમ કે ને, કોઈ મહેમાન જમવાના આવવાના છે તો કે કાંઈ વાંધો નહીં, રસોઈ તૈયાર જ છે. 5-15 મિનિટ વહેલું મોડું થાય કાંઈ વાંધો નહીં, અહીંયા રસોઈ તૈયાર જ છે. એ મૃત્યુ ગમે ત્યારે આવે, આપણે તૈયાર જ છીએ એનું સ્વાગત કરવા માટે. આપણે કોઈ નવી તૈયારી કરવાની બાકી રહેતી નથી, પૂરી તૈયારી કરીને બેઠા છે. જ્ઞાને
હા
ચોક્કસ સ્વાગત તો ત્યારે જ થાય ને, ત્યારે સ્વાગત થાય. પુરુષાર્થ કરે છે આત્મામાં, સ્વરૂપમાં એકાગ્ર થાય છે. આમાં શું બહુ પુરુષાર્થ કરે, 475 માં લેશે, બે બોલ મૃત્યુ ઉપરના છે. બહુ પુરુષાર્થ કરે તો જ્ઞાની નિર્વિકલ્પ થઈ જાય, અને નહીતર ધ્રુવ તત્વની અધિકતા જે છે એ તો છૂટે જ નહીં. અને ધ્રુવની અધિકતા તો ચાલુ જ રહે, સ્વભાવની અધિકતા છે, વિશેષ અધિક પણ થઈ જાય એને ભાવમાં, એમ થાય. શું इसलिए हर क्षण तैयार रहना है. शरीर के टुकड़े टुकड़े हो जाए अथवा रोम रोम पर धधकती सुइया लगा दी जाए, रुवाड़े रुवाड़े गरम करेली सोई लगावामां आवे, खोसवामां आवे, फिर भी अपने ध्रुव तत्व में इनका प्रवेश ही नहीं है. कोई शस्त्र अड़तू नहीं, કોઈ કોઈ ચીજ નો પ્રવેશ મારામાં સ્પર્શના માત્ર પણ નથી. એવું ચૈતન્ય વજ્ર છે. તો જેમ કોઈ મંત્રેલી ચીજ હોય એને કોઈ અડી ન શકે, અડવા જાય તો એને કરંટ લાગે, ઉડીને પાછો પડે, એમ આવો જે પુરુષાર્થ નું કવચ થઈ જાય છે ફરતું, ધ્રુવ આત્મા ની ફરતી પુરુષાર્થ ની પરિણતિ નું કવચ થઈ જાય છે. એટલે એને કઈ અડતું નથી, ગમે તે થાય એને કઈ અડતું નથી. કરંટ ચાલે છે આનંદ નો, શાંતિ નો કરંટ ચાલે છે અંદર થી. હું અશાંતિ આવી શકતી નથી, કોઈ નિમિત્ત ને કારણે કોઈ અશાંતિ આવવાનું કારણ નથી બનતું. કેમ કે એ ચીજ નો ચમત્કાર છે, જે મંત્ર નો ચમત્કાર છે એમાં ચૈતન્ય નો ચમત્કાર છે. એવી મુનિરાજ ને એ જ છે ને, કવચ અધિકાર કે છે. ઠીક છે, એ કવચ જ છે, મુનિ ની પરિણતિ છે એનું કવચ છે. એને ખબર નથી ઠંડી કેટલી પડે છે, નિર્વસ્ત્ર અવસ્થા હોવા છતાં ગરમી કેટલી પડે છે કાંઈ ખબર નથી એમને. એ તો જેમ સિંહની મસ્તીમાં ફરતો હોય એમ જંગલમાં મસ્તીમાં ફરે છે. તો એને મુનિ શાર્દુલ કીધા છે. એને શાર્દુલ એટલે સિંહ, મુનિ શાર્દુલ, હે ભવ્ય શાર્દુલ. એને કઈ ખબર જ નથી, ઉપયોગ જ ખલાસ થઈ ગયો છે, શરીર ઉપયોગ જાણે ખલાસ થઈ ગયો છે. એની ચૈતન્ય પરિણતિ ચૈતન્યમાં રમે છે, આત્મારામ પરિણામી છે. આત્મારામ પરિણામી કીધા છે એને. મુનિ ગુણ આત્મ રામી રે શ્રેયાંશનાથ ભગવાન નું સ્વસ્તવન છે કે નહીં શ્રી શ્રેયાંશ્રી ના અંતર જામી મુનિગુણ આત્મ રામી રહે એની આત્મામાં આત્મામાં રમનારા છે એને ખબર જ નથી કઈ બહાર ને અંદર ના આનંદ માં એટલા પડ્યા છે કે બહાર ને કઈ ખબર જ નથી ને પછી ક્લેશ ક્યાંથી થાય બહાર ને કારણે યોગ ના કારણે કોઈ દુઃખ નથી થતું પણ એ શરીર નું પરિણમન છે આત્માનું નથી શરીરમાં કોઈ રોગ ને કારણે વિકૃતિ આવે અથવા કોઈ એમ કે અસાધ જેવી દશા લાગે એટલે બહારનો ખ્યાલ ન રહીએ પણ અંદરમાં પૂરી જાગૃતિ હોય છે અને પૂરીની વિશેષ જાગૃતિ હોય છે શું અંદરમાં જે સામાન્ય જીવનમાં જાગૃતિ હોય એના કરતાં દેહાંત કાળે વિશેષ જાગૃતિ હોય છે એટલે એ વિષય બહારથી તો સમજાય એવો નથી બાહ્ય પ્રવૃત્તિથી બાહ્ય પરિણામોનું માપ નીકળે પણ આ તો અંતરની પરિણતિ છે એનું માપ કેવી રીતે કાઢે એને તો કોઈ બહારમાં પ્રવૃત્તિ નથી એની કોઈ બહારમાં પ્રવૃત્તિ જોકે એટલું તો એમણે કહ્યું હતું કે હવે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું ભાઈ મનસુખ મને તું ઉપાડીને આ ખુરશી ઉપર મૂક શું હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું મને કોઈ બોલાવશો નહીં એમ કરીને પોતે સૂચના આપી દીધી હતી કે કોઈ શરીરની વિકૃતિ થાય તો ડાક્ટરને બોલાવવાનું દોડાદોડી કરવી ને બોલાવવા ભાઈ હું તમને સંભાળવું ઢીકણું ન કરું કાંઈ કરશો નહીં હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું હા સુભાગભાઈને અંબાલાલભાઈ હમણાં તો ના પાડી દીધી તું મને સંભળાવમાં કાંઈ બોલમાં મને વિક્ષેપ પડે છે હા હા એમને દેહાંત પહેલા 17-18 દિવસે સમ્યક દર્શન થયું છે મોકલા હતા શ્રીમદજી કે તમે એમની સેવામાં રહ્યો તમે ઉપસ્થિત રહ્યો હવે છેલ્લા દિવસો છે એમના છેલ્લે દિવસે એમને સંભાળવા ગયા કૃપાળુદેવને યાદ કરો છો ને સ્વરૂપનો યાદ કરો છો ને વચ્ચે બોલ માગે અત્યારે બીજે હોય ખરું કે નથી પૂછ્યું અત્યારે મારું ધ્યાન બીજે કઈ ખરું કે અત્યારે મારું બીજે ધ્યાન હોય ખરું કે મારું ત્યાં જ ધ્યાન છે તું વચ્ચે કઈ બોલ માં ખ્યાલ મારું એક ધારું ધ્યાન છે હું પૂરેપૂરો જાગૃત છું કે સરસ પત્ર એમને લખ્યો છે અંબાલાલભાઈએ પછી શ્રીમદજીને પત્ર લખ્યો છે અદભુત જાગૃતિ હતી કે એમની હું તો કે આશ્ચર્ય પામી ગયો છું કે એમની જાગૃતિ જોઈને કે સ્વભાગભાઈને દેહ છૂટવા કાળે જે જાગૃતિ હતી અદભુત હતી કે બહુ સારું વર્ણન કર્યું છે અચ્છા એ પણ પાત્ર હતા ને એટલે સમજી શકે એવા
ગુરુદેવ સમાધિ મરણ પૂર્વક દેહ નો ત્યાગ કર્યો છે
ત્યાર પછી એમણે બરાબર ભાષણ કર્યું હતું ચંદુભાઈ ભાષણ પૂરું કર્યા પછી તરત જ ઉભા થઈ
ગયા
એમને થોડુંક નહીં બોલવા જેવું બોલી ગયા હતા
હજી એ જ વાત છે
ઘણા બ્રહ્મચારી બહેનો ઝઘડવા ગયા હતા એમને તમે શું બોલો છો કે તમને કઈ ભાન નથી ઘણા એમ તકરાર કરી હતી બ્રહ્મચારી બહેનો ગયા હતા આવું બોલો છો ગુરુદેવ મારે તમે શ્રદ્ધા છે કે નહીં કે ગુરુદેવ બહુ દુઃખ છે તું ઘણા ને દુઃખ થઈ ગયું કેમ શ્રદ્ધાંજલિમાં બોલ્યા હતા શ્રદ્ધાંજલિ બધા માઇક ઉપર આપે ને અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા પછી બપોર પછી શ્રદ્ધાંજલિ નો પ્રોગ્રામ હતો હા અચ્છા જસલોક માં હતા એટલે એમણે જોયું એ બોલ્યા એ તો અશક્તિ પડી જાય તો શરીર ની
અશક્તિ
અંદર ની પરિણતિ માપવાનું કઈ સાધન થોડું છે એના માટે કોઈ યોગ્યતા જોઈએ
હે
એની મર્યાદા રાખવાના આવે શરીર માં તો શરીર પ્રમાણે કામ થાય બધું શરીર નું તો શરીર પ્રમાણે થાય માટે ઝાઝા કે સાચું હોય એવું થોડું છે કે આપડા કરતા સંખ્યા એની વધારે છે આપણા એ હો ઘર છે એના 5000 ઘર છે અસ્વસ્થ હતી પણ સ્વસ્થ હોય તો કોળીઓ પડી જાય લક્ષ નું હોય તો એમાં હું પણ એવું થઈ ગયું હા સ્વસ્થ સ્વસ્થ હોય ને આ તો અસ્વસ્થ તબિયત હતી પણ સ્વસ્થ તબિયત હોય લક્ષ નો હોય તો કોળીઓ પડી જાય એમાં હું પણ મોટી વાત હતી કદાચ કઈ ભડકું ભડકું લીધું હોય ને કઈ હોય તો શું પણ માનો કામતા હતા તો શું પણ હવે એથી શું એનું એનું મૂલ્ય એ રીતે કઈ થાય જે સમાધિ દશામાં આપણે ઉપર સ્વર્ગમાં ગયા છે વર્ણન તો મહિમા થી થાય કે બીજી રીતે થાય તો મહિમા થાય એવું કઈ થાય
દેવનો જય વિદ્રામ દિગંબર જય ધર્મ